હેરિસભાઈને હું વિનંતી કરું છું કે તેઓ જૂના કરારમાંથી બીજું સમુએલ 24મો અધ્યાય, છેલ્લો અધ્યાય, બીજું સમુએલ 24મો અધ્યાય, પહેલી બે કલમ અને પછી 9-25 કલમ. 24મો અધ્યાય પહેલી બે કલમ અને 9-25 સુધી વાંચશે. હા, આપણે બાઇબલ ઊંચું કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ.
તે લઈને તે અર્પણ કરે, જો દહન અર્પણ સારું બળેલો છે ને આપણે સારું ખડીના ઓજાર તથા બળદનો સામાન છે એ સર્વુ હે રાજા અરાવના રાજાને આપે છે. અને અરાવના હે રાજાને કહ્યું, તારો દેવ યહોવા તને માન્ય કરો. રાજાએ અરાવનાને કહ્યું કે એમ નહીં, પણ હું મૂલ્ય આપીને ખચિત તે તારી પાસેથી વેચાતું લઈશ. મારા દેવ યહોવા આગળ મને મફત મળેલા દહનાર પણ હું નહીં જ કરીશ. માટે દાઉદે તે ખડી તથા બળદો 50 શેકેલ રૂપુ આપીને ખરીદ કર્યા. પછી ત્યાં દાઉદે યહોવાને અર્થે વેદી બાંધી દહન્યાર્પણો તથા શાંત્યર્પણો કર્યા. એ દેશમાં ભક્તમાં કરેલી પ્રાર્થના યહોવાએ માન્ય કરી ને ઇસ્રાયલમાંથી મરકી બંધ થઈ.
થેન્ક યુ. થોડું કન્ફ્યુઝન છે. જો પહેલું કાળ વૃત્તાંત 21મો અધ્યાય અને 12મી કલમ, પહેલું કાળ વૃત્તાંત 21મો અધ્યાય અને 12મી કલમ હું જ વાંચું છું. અને એમાં આવું લખ્યું છે, પહેલું કાળ વૃત્તાંત 21મો અધ્યાય અને 12. ત્રણ વર્ષ તો કાળ પડે, આ એકની એક જ બાબત છે, પણ એ 3 વર્ષ છે. અહીં આગળ 7 વર્ષ લખ્યું છે. કારણ હું 3 વર્ષ ધ્યાનમાં લઉં છું એટલા માટે કે પેલો પ્રાસ બેસે. 3 વર્ષ દુકાળ, 3 વર્ષ મરકી, 3 વર્ષ પ્રભુના હાથમાં, સોરી આ ક્ષતિ છે પણ ધ્યાન પર આપણા ઉપર આવી મારા ધ્યાન પર એટલે મેં લખ્યું. પહેલું કાળ વૃત્તાંત 21 અને 12માં 3 વર્ષ લખ્યું છે. અને આપણે જે અભ્યાસ શાસ્ત્ર વાંચન કર્યું એમાં 7 વર્ષ લખ્યું છે. કયું સાચું છે ચોક્કસ મને ખબર નહીં, પણ તું પેલા કદાચ પ્રાસ બેસાડા હું એ ધ્યાનમાં લઉં. સારું, હવે આજે આપણે દાઉદ રાજા વિશે થોડું જોવા માગીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઇસરાયલનો સૌથી પહેલો રાજા સાઉલ પ્રભુએ એને પસંદ કર્યો. એ પણ ઘેટા પાળક જ હતો. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ પાછળ તેને ના પસંદ કર્યો, કારણ કે પ્રભુએ એને આજ્ઞા કરી કે તું અમા લખ્યો ને માર, બધું એનું લૂંટી લે, બધાનો નાશ કરી નાખ. પણ એણે એમ ના કર્યું નહીં. અને રાજા અગાગની જીવતો રાખ્યો અને પુષ્ટ જાનવરો બચાવ્યા વગેરે કે બધું. અને એને કારણે પ્રભુનું દુઃખ અનુભવે છે, કારણ કે પ્રભુની આજ્ઞાનું એણે ઉલ્લંઘન કર્યું, પ્રભુની નજરમાંથી એ ઉતરી જાય છે અને પછી એ નાશ પામે છે. અને પછી એની જગ્યાએ દાઉદ રાજા રાજ્ય કરે છે. હવે દાઉદના કેટલાક પોઈન્ટ જોઈએ. આપણે પહેલાં થોડાક પોઈન્ટ પણ જોઈએ. ગીતશાસ્ત્રમાં 150 અધ્યાય લખેલા છે ને, પરંતુ દાઉદ રાજાએ 73 અધ્યાય તો દાઉદ રાજાએ લખેલા. પછી મૂસાએ, કોરાશ અને બીજા ઘણા લોકોએ લખ્યા છે, પણ 73 એ શું બતાવે છે કે દાઉદ રાજા ઈશ્વર ભક્ત હતો. આપણે ઘણીવાર એના માટે કહીએ છીએ, હું કહું છું દાઉદ ભક્ત આમ કહ્યું, એ ખરેખર સાચું છે ને. 73 અધ્યાય મોટો ભાગ ગીતશાસ્ત્રનો દાઉદે લખ્યો છે. હવે પ્રેરિતોનો કૃત્ય 13મો અધ્યાય અને 12મી કલમમાં દાઉદ વિશે એમ લખવામાં આવ્યું છે કે મારો મનગમતો માણસ ઈસાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે, તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. પ્રભુના વચનો, મનગમતો માણસ મારી બધી ઈચ્છા જ્યાં કે એ પૂરી કરશે. અને ત્યાર પછીથી આપણે જોઈએ છે કે ગીતશાસ્ત્ર 78 અને 70માં એમ લખવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર 78 અને 70માં એવું લખવામાં આવ્યું છે કે તેણે ઘેટાના વાડામાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો. મેઢા ભાગળમાં ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી પ્રભુએ દાઉદને પસંદ કર્યો. કેટલાક પ્રસંગો આપણે એમના જોવા માગીએ છીએ. એક પ્રસંગમાં એવું લખવામાં છે, પહેલું કાળ વૃત્તાંત 18:6-13. પહેલું કાળ વૃત્તાંત 18:6-13. દરેક કલમો હું નહીં કહું, કારણ કે બહુ લાંબુ થઈ જાય, પણ થોડીક કહું છું. જ્યાં કંઈ દાઉદ જતો ત્યાં યહોવા તેને જય અપાવતો, ફતે યહોવા એની સાથે હતો. 1 સમુએલ 18:14 લખવામાં આવ્યું છે, અને યહોવા દાઉદની સાથે હતો. યહોવા દાઉદની સાથે હતો એવું તમને ઉત્પત્તિ 39 બીજી અને 3 કલમો મળે છે. યુસફની સાથે હતો, એ ભાગ્યવાન હતો. અને તેને પ્રભુ ફતેહ પમાડતો, જ્યાં જ્યાં જે કંઈ કાર્ય કરે એમાં પ્રભુ એને ફતેહ તો આપતો. ને આપણે જાણીએ છીએ કે બંને કેટલી ઊંચી પદવી એને યુસફને પણ કેટલી ઊંચી પદવી એ પ્રભુ લઈ જાય છે. દાઉલ ઘેટા સાચવતો હતો અને ત્યારે એક બનાવ બન્યો નહીં, એક સિંહ અને એક રીંછ આવ્યા અને હુમલો કર્યો ઘેટા પર. ત્યારે એણે પોતાની તાકાતથી, પોતાના બળથી સિંહ અને રીંછ બંનેને મારી નાખ્યા. પહેલું સમયલ 17મા અધ્યાયમાં આનો નિર્દેશ કરવામાં આવેલો છે. પહેલું સમયલ 16મો અધ્યાય અને 18મી કલમ એમ કહે છે કે દાઉદ પરાક્રમી યોદ્ધો તથા લડવયો ને યહોવા તેની સાથે હતો. પરાક્રમી સુરવીર હતો નહીં, અને જ્યારે ગોલિયાથની સામે એને લડવા જવાનું થયું ત્યારે એ તો એક નાનો ટીચુકડો નહીં, અને ગોલિયા તો મોટી પડછંદ કાયા. અને જ્યારે પલસ્તીઓએ હુમલો કર્યો ઇસરાયલ પર, બધાના હાજા ગગડી ગયા, મર્યા. પ્રભુ દાઉદને ગોલિયાથની સામે લડવા મોકલે છે ત્યારે એના શબ્દ શું છે? એ તો એમ કહે છે કે આ લડાઈ તો યહોવાની છે, કે છે પ્રભુ પર આધાર રાખતો હતો, પ્રભુએ એને જય અપાયો. હું નથી લડતો, બળ હતું, શક્તિ હતી, તાકાત હતી, બધું જ હતું, પરાક્રમ હતું, પણ કે આ લડાઈ તો યહોવાની છે. અને એ રીતે એ લડાઈ કરે છે ને આપણે જોઈએ છીએ કે જબરજસ્ત જીત થાય છે, બધા પલસ્તીનો સંહાર થાય છે. અને એ રીતે આપણે એ બધી બાબતો આપણે વાંચીએ છીએ. પહેલું સમયલ 23મા અધ્યાય અને બીજી કલમ એમ લખવામાં આવે છે, પહેલું સમયલ 23 અને બીજી કલમ, કેમ કે લડાઈ તો યહોવાની છે. હવે દાઉદ રાજા હંમેશા દેવની સલાહ લેતો, પ્રભુને પૂછ્યા આગળ આગળ ના વધે. જો આપણે એક કલમ જોઈએ કે જ્યાં આગળ એ દેવની સલાહ લે છે અને દેવ એને સલાહ આપે છે એ પ્રમાણે એ વર્તે છે. પરસ્તીઓની સામે લડવા માટે જવાનું હતું, કૈલહ જીતવાનું હતું, ત્યારે દાઉદ પ્રભુને પૂછે છે કે પ્રભુ શું અમે ચઢાઈ કરીએ? પ્રભુએ કહો હા તમે ચઢાઈ કરો, તમે જરૂર ફતેહ પામશો અને કૈલહ એટલે કોઈ સ્થળ એ બધું તમને મળશે. ને એ રીતે જ્યાં કે આ તો એક જ દાખલો મેં આપ્યો, જ્યારે જ્યારે લડાઈ કરવાની વાત આવે તો દાઉદ દેવની સલાહ વગર ડગલું પણ આગળ ચાલતો નહોતો. એટલે દાઉદ પ્રભુ ઉપર ખૂબ મદાર રાખતો હતો, પ્રભુ ઉપર ખૂબ ભરોસો રાખતો હતો, અને પ્રભુ વગર એ કંઈ પણ કરવા તૈયાર નહોતો. હવે આવો દાઉદ રાજા એનું જીવન કેવું હતું? તો કહે છે કે દિવસમાં 7 વાર તો ઈશ્વરની સ્તુતિ કરે, એમ પ્રભુમય જીવન હતું. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે, યહોવાનો આભાર માનો કેમ કે તેની કૃપા ઉત્તમ છે, એવું કહેનારો દાઉદ હંમેશા પ્રભુમય જીવન ગાળતો હતો. અને એટલા માટે જ કેટલાક રાજાઓ અને જ્યારે વાત કરવામાં આવે છે કે તેઓ પ્રભુના માર્ગમાં ચાલ્યા એવા રાજાઓની આપણે વાત કરીએ છીએ, ત્યારે દાઉદનું જીવન એક સ્ટાન્ડર્ડ તરીકે, જેમ મેં ફૂટપટ્ટી હોય એને કોઈક સ્ટાન્ડર્ડ પટ્ટીની સાથે સરખાઈને બનાવવામાં આવે કે ભાઈ આ મેજર ટેપ છે એના માટેનો સ્ટાન્ડર્ડ છે, એવી રીતે દાઉદ રાજાનું જીવન હતું. જુઓ પહેલું રાજા 15મા અધ્યાય 11મી કલમ, પહેલું રાજા 15મા અધ્યાય 11મી કલમ, જેમ તેના પિતા દાઉદે કર્યું હતું તેમ આશાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. જો આશા રાજા પ્રભુના માર્ગમાં ચાલ્યો, આડે અવડે ફટક્યો નહીં, મૂર્તિ પૂજા કરી નહીં, ત્યારે એને સ્ટાન્ડર્ડ તરીકે દાઉદે જેમ કર્યું હતું એમ સારું કર્યું હતું એમ. બીજું રાજા 18મા અધ્યાય 3 કલમ, એમાં હિઝકિયા રાજા વિશે લખવામાં આવ્યું છે, તેના પિતા દાઉદે જે સઘળું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. એટલે દાઉદનું જીવન કેટલું બધું સુંદર હશે કે જેથી એને એક સ્ટાન્ડર્ડ જીવન તરીકે ત્યાં કે માનવામાં આવે છે. હવે આવો ધર્મપ્રેમી, પ્રભુ પર ખૂબ આસ્થા રાખનાર, વિશ્વાસ રાખનાર, પ્રેમમાં આગળ વધેલો દાઉદ 3 ગુના કરે છે તો 3 અપરાધ કરે છે, જોઈ લઈએ જરા ટૂંકમાં. હમણાં જ આપણે જોયું એમ એક ગુણ તો એ કરે છે કે ઈસરાયલની ગણતરી કરી નહીં અને એમાં પ્રભુને માન ના મળ્યું, પ્રભુને મહિમા ના મળ્યો, આ એક ગુનો. બીજો ગુનો, પહેલું કાળ વૃત્તાંત 22:8, પહેલું કાળ વૃત્તાંત 22:8, તે પુષ્કળ લોહી વેવડાયું છે ને મોટા યુદ્ધો કર્યા છે ને મારી નજર આગળ તે પૃથ્વી પર બહુ લોહી વેવડાયું છે, માટે તારે મારા નામને સારું મંદિર બાંધવું. બહુ લોહી વેવડાયો, બહુ લડાયો લડ્યો, બીજું એનું પાપ. અને ત્રીજો પાપ આપણે જાણીએ છીએ કે એણે ઉરિયાહિત્તીની સ્વરૂપવાન પત્ની બાથશેબાને પોતાની પત્ની કરી લીધી. ઉરિયાહિત્તી તો બિચારો એક સામાન્ય માણસ હતો, કંઈ લડવાયો નહોતો, તો પણ આમોન પુત્રોની લડાઈમાં એને આગળ મોકલ્યો અને એ બિચારો મરણ પામ્યો. પછી બાથશેબાને એણે પોતાની સ્ત્રી કરી લીધી. ત્રણ પાપ દાઉદે કર્યા. પણ તારે મને એક કવિતા યાદ આવે છે ગુજરાતીમાં, દલપતરામ ડાયાભાઈએ લખેલી નહીં, કે ઊંટ કહે આ સભામાં ભૂંડા અંગવાળા અથવા વાંકા અંગવાળા પશુઓ અને પક્ષીઓ અપાર છે, બગલાની ઢોક વાંચી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ, અન્યના તો એક વાંકા આપના 18 છે. ઊંટ કે અરે આનો તો કે પૂંછડી વાંકી છે કૂતરાને, પેલા કે એનું આમ વાંકું છે. પેલાનો વાલા ભાઈ બહેનો, દાઉદના ત્રણ પાપ, ત્રણ અપરાધ બાઇબલમાં નોંધવામાં આવેલા છે, મેં તમને કહ્યા છે. પણ વાલાઓ, મારા ને તમારા કેટલા અપરાધ કે ગુનાઓ છે એની કદી આપણે ગણતરી કરી છે? દાઉદ ઈશ્વર ભક્ત હતો, દાઉદને પ્રભુમાં બહુ જ આસ્થા હતી નહીં, અને આપણે આજે શાસ્ત્ર વાંચન કર્યું એમ એ ગુનો કરે છે, એ ગુના તરફ આપણે વસ્તી ગણતરીનો ગુનો નહીં. એણે ગણતરી કરાવી તો દાઉદ જે પહેલાં દેવ ઉપર આધાર રાખતો હતો, આ લડાઈ તો યહોવાની છે, સલાહ પૂછતી હતી, દાઉદનામાં મગરૂરીપણું આવી ગયું, અભિમાન આવી ગયું નહીં. અને પછી એ ગણતરી કરાવે છે અને ત્યાર પછીથી પ્રભુને માઠું લાગે છે, પ્રભુ અપ્રસન્ન થાય છે અને પછી તેને શિક્ષા રૂપે ત્રણ બાબતો મૂકે છે ને, કાં તો 3 વર્ષ દુકાળ પડે, કાં તો 3 વર્ષ કે મરઘી 3 માસ મરઘી ચાલે, કાં તો 3 દિવસ મરઘી ચાલે અને 3 માસ કે છે તું અહીં તે રખડતો પડે, દુશ્મનોના હાથમાં પડે, અને પછી તે એને પસંદ કરવાનો હતો અને એણે પછી પસંદગી કરી કે ભાઈ હું તો દેવના હાથમાં પડવાનું વધારે પસંદ કરું છું. અને પછીથી મરઘી 1 જ દિવસ ચાલી અને પછી મરઘી બંધ થઈ ગઈ. એની રીતે એણે પ્રભુએ એના અપરાધનું એને પ્રાયશ્ચિત કરાવ્યું. અને પછી આપણે જાણીએ છીએ એ માટે એણે શું કર્યું, તો વેદી બાંધી અને વેદી પર શાંત્યાર્પણો ચડાવ્યા, ધાન્યાર્પણો ચડાવ્યા અને પ્રભુ પ્રસન્ન થયો અને મરઘી જાણકે બંધ થઈ ગઈ. એટલે આ રીતે મરઘી 1 જ દિવસ ચાલી અને પછીથી મરઘી બંધ થઈ ગઈ. તો આજે આપણે આમાંથી કેટલીક બાબતો જોવા માગીએ છીએ. શેતાન આપણને ભૂંડા કામ કે પાપ કરવા ઉશ્કેરે છે, માટે આપણે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. Ephesians 6:10-11 લખવામાં છે કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ, શૈતાની કુયુક્તિની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના હથિયારો સજો, સત્યથી તમારી કમર માધો, ન્યાયપણાનું ભક્તર પહેરો, વિશ્વાસની ઢાલ ધારણ કરો, આત્માની તલવાર જેવ દેવનું વચન છે. ચાલો, ઘણીવાર આપણે પ્રભુ તરફ ખેંચાયેલા રહે છે, ઘણીવાર આપણને પ્રભુ પ્રત્યે પ્રેમ હોય છે, આદર હોય છે, પ્રભુ તરફ વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુની તરફ વધીએ છીએ, પરંતુ Matthew 26:41 એમ લખવામાં આવ્યું છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણ શેતાન લાવે છે, જાત જાતના પરીક્ષણ, અને એમાં આપણે ફસાઈ જઈએ છીએ. માટે આપણે શું કરવાનું છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ કે શરીર અબળ છે. એટલે આપણે હંમેશા શેતાનની કુયુક્તિઓની સામે લડત આપવાની છે. અને યોહાનની લખેલી સુવાર્તા અને પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, યોહાનની લખેલી સુવાર્તા સોરી અને તેના 8:44 લખવામાં આવ્યું છે કે શેતાન પ્રથમથી મનુષ્ય ઘાતક, તેની ઈચ્છા છે જ નહીં શેતાનની કે આપણે દેવના રાજ્યના ભાગીદાર થાય, આપણું તારણ થાય એવી એની ઈચ્છા છે જ નહીં. અને પેલો સ્ટાન્ડર્ડ એક વચન છે નહીં, બીજું પિત્તર 5:8 એ આપણને એ વાત તાજી કરાવે છે કે તમારો વેરી શેતાન ગાજનાસિંહની માફક જે કોઈ મળે તેને ગળી જવાને લાગ શોધતો પડે. શેતાનને તેની કુયોક્તિઓથી આપણે ખૂબ સાવધ રહેવાની જરૂર છે અને આત્મિક બળ અને આત્મિક સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રભુની સમુખ જવાની ચાલવાની બહુ જરૂર છે. બીજો પોઈન્ટ છે સ્વાભિમાન અથવા સેલ્ફ પ્રાઇડ. સ્વાભિમાન, અભિમાનથી દૂર રહો. જોયું ને, રાજા બન્યો, બળવાન હતો, પરાક્રમી હતો, સુરવીર હતો અને જે પ્રભુની સલાહ લેતો હતો, પ્રભુને માનને મહિમા આપતો કે બધું પ્રભુ તારાથી છે, એના બદલે એણે વસ્તી ગણતરી કરાવી નહીં અને પછીથી પ્રભુને અપ્રસન્ન કર્યા. એટલે આપણે એમ કહીએ કે હંમેશા આપણે અભિમાનથી દૂર રહેવાની જરૂર છે. અભિમાન એક એવી વસ્તુ છે કે જે માણસનો નાશ કરે છે, પ્રભુના માર્ગથી આપણને દૂર ખસેડી દે છે. નિમ્રોદની વાત જો, ઉત્પત્તિ 10:11 થોડી ટૂંકમાં વાત કરું. નિમ્રોદ બહુ શક્તિશાળી, યહોવાની દ્રષ્ટિમાં એક શિકારી, સત્તા ઉપર આવ્યો અને પછી તો એણે તો એક પછી એક રાજ્યો સર કરવા માંડ્યા અને ત્યાર પછીથી બાબેલ પહોંચ્યો અને મોટું બુરજ બાંધી ગગનચુંબી અને નામ કમાયા. અભિમાન આવી ગયો એને, પ્રભુએ જોયું કે આ લોકો કહે છે કે આવું બધું કરશે, મને ભૂલી જશે, મને માન નહીં આપે. પ્રભુએ બધા લોકોમાં ભાષાનો ગૂંચવાળો ઊભો કર્યો અને બધા લોકોને વિખેરી નાખ્યા, એ બુરજ બાંધવાનું કામ અટકી ગયું. અભિમાન. ઉત્પત્તિ 5:2 ફારુન રાજાનું અભિમાન જુઓ ને, યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇસરાયલ પુત્રને જવા દઉં. જ્યારે મૂસાએ કહ્યું કે મારા ઇસરાયલી લોકો પ્રભુ કહે છે કે એમને તું જવા દે કે જેથી તેઓ મારી સેવા કરે, ત્યારે ફારુન રાજા આવા વાક્યો બોલે છે, એ કોણ કહે છે, યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇસરાયલ પુત્રને જવા દઉં, હું યહોવાને ઓળખતો નથી અને વળી હું ઇસરાયલને જવા પણ નહીં દઉં. જોયું, પણ આપણે જોઈએ છે કે પ્રભુને આગળ કશું એનું ચાલતું નથી, છેવટે શું થાય છે ને, એ અનર્થ કરે છે મૂસા થકી અને એમાં બધા નર, પ્રથમ જનિત નર બાળકોનો નાશ થાય છે અને હલવાનો બધાનો, પ્રથમ જનિત બધાનો નાશ થાય છે. ત્યારે એને ખબર પડે કે મારાથી શું થઈ શકે એમ નથી, તમારો જ દેવ સાચો દેવ છે, તમારો જ દેવ મહાન છે, પરાક્રમ છે. અને પછી ઈસરાયલ લોકોને એ મુક્ત કરે છે. અભિમાન. આસુનો રાજા સાનહેરિબ છે ને, બહુ મોટું સૈન્ય લઈને ઇસરાયલ પર ચડી આવ્યો. હિઝકિયા રાજા રાજકારણ, લોકો તો થરથર રાજવા થરથર ધૂજવા માંડ્યા. કેમ? કારણ કે જાણતો કે બહુ ભારે પરાક્રમી રાજા છે અને ચારે બાજુએ છાવણીઓ નાખી દીધી. અને તે વખતે હિઝકિયા શું કહે છે કે તમે ના ગભરાશો, કે છે આટલા બધા માણસો છે એથી તમે ના ગભરાશો, કે આપણી સાથે તો આપણો દોરનાર તારનાર દેવ છે, કે યહોવા છે, તમે ના ગભરાશો. અને બીજું કાળ ઉત્તરાયણ 32:15 આવું લખવામાં આવ્યું છે, કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃના હાથમાંથી છોડાવી શક્યો નથી, તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારો દેવ કેટલો શક્તિમાન થશે. જેવો અભિમાન. આપણે જોઈએ છે કે હિઝકિયા રાજાએ અને યહોશાફાત પ્રવચકે દ્રષ્ટિ ઉપર કરી અને પ્રભુને પ્રાર્થના કરી, દેવને પ્રાર્થના કરી અને યહોવાએ એનો દૂત મોકલ્યો. 185,000 માણસોને પેલા દૂતે મારી નાખ્યા, હાંજા ગગડી ગયા એના, આ સાનહેરિબના. અને નાસી ગયો સૈન્ય લઈ નિનવે, કારણ કે એ તો નિનવેથી આવ્યો હતો. અને પછી વળી એમાં શું થયું કે એના છોકરાઓને કોઈ પણ કારણસર ગમે તે કારણ ઊભું થયું, તેના દીકરાઓ જ્યારે મંદિરમાં પૂજા કરવા ગયો ત્યાં આગળ તલવાર થઈને મારી નાખ્યો. જો અભિમાન કોઈનું રહ્યો નથી, અભિમાન કોઈનું રહેશે નહીં. અભિમાનથી દૂર રહો નહીં. અભિમાન એક બહુ જ ખરાબ વસ્તુ છે આપણે હંમેશા એનાથી ચેતવાની જરૂર છે. જો બીજું રાજા 1935માં યહોવાહના દૂતે આવીને આશ્ચર્યની છાવણીમાંના 1,85,000 માણસોને મારી નાખ્યા. ઇરમિયા 9:23-24 આપણને બહુ સરસ કહે છે, યહોવા કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, વળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે, પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે છે કે હું પૃથ્વી પર દયા ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું. કોઈ અભિમાન કરવાની જરૂર નથી. બીજું કોરંથી 10:17 એમ કહે છે કે જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે. ગીતશાસ્ત્ર 4:5 તારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી. આપણે નમ્ર થવાની જરૂર છે, હમ્બલ. ગીતશાસ્ત્ર 147:6 શું કહે છે, યહોવા નમ્રજનોને સંભાળે છે. 34:18 એમ કહે છે કે નમ્ર આત્માવાળાને તે તારે છે. Matthew 11:29 પ્રભુ ઈસુ પોતે કહે છે, હું મનમાં નમ્ર તથા રાંકડો છું. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાનું છે કે જે નમ્ર અને રાંકડો છે. Galatians 13:12-3 કહેવામાં આવે છે કે પૃથ્વીની પીઠ પર મૂસા સર્વ લોક કરતાં નમ્ર હતો. નમ્ર થવાની બહુ જરૂર છે. Matthew 5:5 જે બાળપણનું ભાષણ છે એમનું સ્ટાન્ડર્ડ વચન શું કહે છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે. Yesaya 13:11 એમ કહે છે, હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ ને જુલમીઓનો ગર્વ ઉતારીશ. માટે આપણે નમ્ર થવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું અભિમાન, આપણે જાત જાતના અભિમાન મારી બધું કહેવાની જરૂર નથી ને, કોઈને રૂપનું અભિમાન હોય, કોઈને સારી નોકરીનું, કોઈ સારા ભણતરનું, પુષ્કળ પૈસા હોય એનો, જાત જાતના અભિમાન. પણ પ્રભુ કહે છે કે આપણે જો અભિમાન કરીએ, સંત પાઉલ કહે છે કે જો આપણે અભિમાન કરીએ તો પ્રભુમાં જ અભિમાન કરીએ. આપણે નમ્ર થવાની જરૂર છે. ત્રીજો પોઈન્ટ છે, આપણે સર્વની ઉપર દયા અને પ્રેમભાવ દર્શાવવો જોઈએ. સર્વની ઉપર દયા અને પ્રેમભાવ. જોયું આ રાજા દાઉદ રાજા એ આપણે જે શાસ્ત્ર વાંચન કર્યું એમાં શું લખ્યું છે, નહીં કે હું પ્રભુ પાપ તો મેં કર્યું છે કે છે, અને શિક્ષા આ બિચારી પ્રજાને ભોગવવાની થાય. બિચારા એ તો નિર્દોષ છે, ઘેટા સમાન છે, નિર્દોષ છે, એમણે કંઈ ગુનો કર્યો નથી. તો મને કે મારા કુટુંબને મારા પરિવારને તો શિક્ષા કર નહીં. અને દાઉદ રાજા પોતાની પ્રજા પ્રત્યે પ્રમાણુ અને દયાળુ હતો. નહીં રાજા કયો સારો કહેવાય કે જે પોતાની પ્રજાનું પોતાની રૈયતનું સુખની ઈચ્છા રાખે, જે પોતાની પ્રજા પ્રત્યે પ્રેમાળુ હોય, દયાળુ હોય, પ્રજાનું હિત જોવે, એ રાજા સાચો કહેવાય. જો એવું ના હોય તો એ સાચો રાજા કહેવાય નહીં. તો વાલા ભાઈ બહેનો, શું આપણે એકબીજા પ્રત્યે પ્રેમ અને દયાથી વર્તીએ છીએ? Yohan 3:16 શું કહે છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જની દીકરો આપ્યો, એ સો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. બરાબર, આપણે પ્રભુના પ્રભુના પ્રેમનું અનુકરણ કરવાનું છે કે જેથી આપણે પ્રભુ પર વિશ્વાસ કરી કે દેવપુત્ર છે, અને એ રીતે આપણે આપણું તારણ કે અનંત જીવન સિદ્ધ કરવાની જરૂર છે. દાઉદ રાજા પોતાની પ્રજા માટે ખૂબ જ પ્રેમ રાખનારો રાજા હતો. તમે જો એસ્તરનું પુસ્તક વાંચો તો એસ્તરના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે, Esther 7:3 જ્યારે એસ્તર રાજાની સમક્ષ ઊભી થાય છે, અહશ્વેરોશ રાજાની સામે જાય છે, અને પછી અહશ્વેરોશ રાજાને કહે છે તારે શું જોઈએ છે માગ, તારે એમ કહે છે મારો લોક મને આપો, એ મારી વિનંતી, હું એ વિનંતી કરું છું મારા લોકો. એને એના પ્રજા પ્રત્યે, એના લોકો દેશજાતિ દેશભાઈઓ પ્રત્યે બહુ જ પ્રેમ હતો. એ જાણતી હતી કે જાણ કે બધા લોકોને એક દિવસે મારી નાખવાનો છે. પેલા હામાને કાવતરું ઘડેલું, અને એ કાવતરા ઉપર રાજાએ સહી પણ કરી દીધો, દિવસ પણ નુકર કરી દીધો. તે દિવસે જાણ કે બધા માણસો, બધા યહૂદીઓને મારી નાખવામાં આવનાર હતા, બધું એમનું બાળી નાખવાનું હતું ને આ બધું હતું. ત્યારે એણે શું કર્યું, પ્રેમ દર્શન શું કર્યું, મને મારા લોક આપો રાજા. એણે પોતાના હિત કરતા પોતાની પ્રજાનું હિત વધારે શોધ્યું. તો વાલા ભાઈ બહેનો, હંમેશા આપણે એકબીજા પ્રત્યે પ્રેમાળુ અને માયાળુ થવાની બહુ જરૂર છે. એકબીજા પ્રત્યે આપણે હંમેશા પ્રેમાળુ અને માયાળુ થઈએ. માથે પાંચ અને સાત જો પેલું બાળપણનું ભાષણ એમાં પાછું શું કહેશે, દયાળુને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. એફએસી 4:32, તમે એકબીજા પ્રત્યે માયાળુ તથા કરુણાળુ થાવ. યોહાન 13:34, હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. આપણે આપણા દુશ્મનો પ્રત્યે પણ પ્રેમ દર્શાવવાની જરૂર છે. હવે પેલો ને લોકને લખેલ શું હતો, 10મો અધ્યાય ને પેલે ભરા સમૃહની વાત આવે છે ને, યાજક જાય છે, પેલો માણસ અધમો થઈને પડ્યો છે, એને દરકાર કરતો નહીં જતો રહે, લેવી જાય છે પણ દરકાર કરતો નહીં જતો રહે છે. સમૃહની આવે છે, એને દયા આવે છે, એને કરુણા આવી અને એણે એની માવજત કરી, એને ઉતારામાં લઈ ગયો અને એના માટે પૈસાનો ખર્ચ કર્યો, એને પોતાના ગધેડા ઉપર બેસાડ્યો ને અને એને સાવચેતી લઈ ગયો, એના ઘા ઉપર પાટાપીટી કરી, બરાબર. એટલે બીજા અર્થમાં કહીએ તો, અને પછી પ્રભુને પ્રભુએ પેલા માણસને કહ્યું, પંડિતને, કે તું આવું જઈને કર, આવી દવાય તો જશે, એ તારો પડોશી. કહેવાનો મારો મતલબ એ છે કે આપણે એકબીજા પ્રત્યે માયાળું અને કરુણાળુ થવાની જશે. બધા આપણા પડોશી છે, બધાની પ્રત્યે આપણે પ્રેમથી વર્તન કરવાની જરૂર છે. ચોથો મુદ્દો છે, દાઉદે દેવના હાથમાં પડવાનું પસંદ કર્યું. ત્રણ બાબતો મૂકી, મરકી, ભટકતો ફર, કાં તો દુકાળ. હવે જો દુકાળની વાત કરીએ તો આ 3 વર્ષનો દુકાળ મેં એટલા માટે લીધો કે તમે પહેલું રાજા 17:18 વાંચો, તેમાં દુકાળ પડેલો એલિયા પ્રબોધકના વખતમાં, બરાબર, સખત દુકાળ, સમૃહનો ભારે દુકાળ. પેલી વિધવા, સરાફતની વિધવાને ત્યાં એ જાય છે અને પ્રભુએ એને આશીર્વાદ આપ્યો, એની તાંબડીનું તેલ ખૂટ્યું નહીં, માટલીમાંનો લોટ ખૂટ્યો નહીં, છે દુકાળ પૂરો થયો ત્યાં સુધી. અને 18મો અધ્યાયને પહેલી કલમ જ લખવામાં છે, 3 વર્ષ પછી દુકાળ પૂરો થશે અને પછી વરસાદ પડશે, એ બધી બાબત આપેલી છે. એટલે 3 વર્ષ, અને દુકાળ તો બહુ ભયંકર વસ્તુ છે નહીં ને, જો દુકાળ લંબાય તો કેટલા બધા લોકો નાશ પામે. એટલે દાઉદ રાજાએ જે પસંદગી કરી કે હું તમારા દેવના હાથમાં પડવાનું પસંદ કરું છું, એ વધારે બહેતર હતું, એની બહુ જ વ્યાજબી, બહુ જ બુદ્ધિપૂર્વકની એની પસંદગી હતી. એટલે દુકાળની એણે ના પાડી નહીં. પછી મનુષ્યના હાથમાં પડવું એ પણ સારું નથી, બરાબર છે ને. મનુષ્યના હાથમાં આપણે પડીએ તો ત્યાં આપણને મુશ્કેલીઓ ઊભી થાય છે. હવે જો કેટલીક બાબતો એમાં આપણે જોવા માગીએ છીએ. સાઉલ રાજાની વાત જ જોઈએ. પહેલું કાળ વૃત્તાંત 10મો અધ્યાય 8-10. સાઉલ રાજા આપણે જાણીએ છીએ કે પલસ્તીની લડાઈમાં પકડાઈ જવાની તૈયારીમાં હતો. એને જોયું કે આ બધા બે સુનેથી લોકો મને પકડશે ને મારી મને મુશ્કેલીમાં મૂકશે, તો એણે શું કર્યું, પોતાની તલવાર પર પડીને મરણ પામ્યો નહીં. અને પછી એટલેથી જ એ લોકો ના અટક્યા, પરંતુ એનું ધડ કે છે કે કોટ પર ટાંક્યું, એનું શરીર માથું કાપી નાખ્યું ને માથું એમના દાગોનના મંદિરમાં જ લટકાયું. કેટલી બધી કરુણતા, કેટલી બધી પુંડી હાલત. માણસના હાથમાં પડીએ તો આવું થાય છે. સીધી ક્યાં રાજાની વાત તમે જુઓ, બીજું રાજા 25:7, ને એમાં સીધો ક્યાં રાજા નબુખાદનેસર યરુશલેમ પર ચડી આવશે ને તે વખતે સીધો ક્યાં રાજા રાજ કરતો પકડાઈ ગયો, એના દેખતા એના દીકરાને મારી નાખ્યા અને ત્યાર પછીથી એની આંખો ફોડી નાખી, બેડીઓ પહેરાવીને એને બાબે લઈ ગયા. કેટલી દારૂણ કરુણ અવસ્થા. માણસોના હાથમાં પડવું એના કરતાં તો પ્રભુના હાથમાં પડવું એ બહુ સરસ છે. એમ કહેવામાં લખેલું છે ગીતશાસ્ત્રમાં કે માણસનો આધાર રાખવો એના કરતાં દેવનો ભરોસો રાખવો સારો છે. અને ન્યાયાધીશનું પુસ્તક 1 અધ્યાય, કદાચ આ તમારે ધ્યાન પર નહીં હોય, ન્યાયાધીશનું પુસ્તકનો 1 અધ્યાય 1-7 કલમ યશવા મરણ પામે છે. આ લોકો આગળ કૂચ કરે છે કનાન દેશ જીતવા માટે અને પ્રભુની વાણી આવે છે કે ભાઈ કનાનીઓને અને પરિજનોને બધાને હરાવવા છે, મારવા છે, તો લડાઈ કોણ કરે? યહોવા કહે છે કે યહૂદાનું કુળ કરે. અને પછી યહૂદા એના ભાઈ સિમિયોનની મદદ લે છે અને પછી એ લોકો લડાઈ કરે છે, કનાનીઓને અને પરિજનોને જીતે છે અને આગળ વધે છે. એક રાજા પકડે જાય છે અદોની બેઝક. જો ન્યાયાધીશનું પુસ્તક પહેલો અધ્યાય છઠ્ઠી કલમ. અદોની બેઝક પકડાઈ જાય છે અને અદોની બેઝકના આ લોકો શું કરે છે, હાથ અને પગના અંગૂઠા કાપી નાખે છે. હવે વિચાર કરો, હાથને પગના અંગૂઠા કાપવાનું જીવન કેટલું બધું મુશ્કેલ થઈ જાય. ત્યારે અદોની બેઝક શું કહે છે, અરે કહે છે કે મારી મેષ તળેથી રોટલીના કકડા વેણી ખાતા 70 રાજાઓ છે કે જેમને મેં હાથ પગના અંગૂઠા કાપી નાખ્યા છે. જો લખ્યું છે અંદર કેટલીક દારૂણ અવસ્થા, કેટલીક ખરાબ અવસ્થા. માણસના હાથમાં પડવું એના કરતાં દેવના હાથમાં પડવું એ બહુ સારું છે, બરાબર ને? અને આણે જે દાઉદ રાજાએ જે નિર્ણય લીધો તે બહુ જ સાચો હતો. બીજો પોઈન્ટ છે, જો કે હમણાં જ આપણે વાંચ્યું એની અંદર, એ શાસ્ત્ર વાંચન કર્યું એની અંદર પણ લખેલું છે કે આપણો દેવ દયાળુ છે. એ જાણતો તો દાઉદ, કિસ્સા છે 103:8 શું કહે છે, એવો દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે, તે સદા ધમકી આપ્યા કરશે નહીં, વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં. માટે જ આપણે ગીતશાસ્ત્રી 118:8 મુજબ માણસનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો. એ જાણતો તો મારો દેવ તો કૃપાળુ છે, એવું જ બન્યું ને. એક જ દિવસ મરકી ચાલી 70,000 મરી ગયા. હમણાં જ આપણે વાંચ્યું એમ 70,000, આગળ તો ચાલી જ નથી. પ્રભુએ અટકાવી, કારણ કે આપણો દેવ બહુ દયાળુ કરવાનો છે. હા, એ ભસ્મ કરીને અગ્નિ તો છે જ, પણ સાથે સાથે દયાળુ અને કરુણાળુ પણ છે. માટે એણે દેવના હાથમાં પડવાનું વધારે પસંદ કર્યું. આપણે પણ પ્રભુને હાથ વધારે સલામત છે. અને છેલ્લો મુદ્દો છે પશ્ચાતાપ, પ્રાયશ્ચિત. દાઉદે જે આ પાપ કર્યા એ પાપની અને એ બહુ ડંકતા હતા એને એમ, અને તરત જ એ પ્રભુની પાસે આવીને પશ્ચાતાપિત હૃદય સાથે માફી માગતો હતો. ગીતશાસ્ત્ર 91 અધ્યાય ખાસ પશ્ચાતાપ રૂપે દર્શાવવામાં છે. જો 2-4 કલમ હું વાંચું, 2:4 અને 7-9 તમે જરા જુઓ. ગીતશાસ્ત્ર 91, મારા અન્યાયથી મને પૂરો થયો અને મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. જો ફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવતો હું એમ કરતાં ધોળો થઈશ. મારા પાપ તરફ નજર ન કર, મારા સર્વ ન્યાય ભૂંસી નાખ. જો પ્રભુની આગળ નમી જાય છે, પ્રભુની આગળ પશ્ચાતાપ જાહેર કરે છે. મીખા 7:19 એમ કહે છે, તે આપણા પાપોને પગતળે ખૂંચશે અને તું તેઓના સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશે. પ્રભુ એટલો બધો કૃપાળુ છે, માફી આપનાર દેવ છે. ગીતશાસ્ત્ર 116:5, આપણો દેવ ખરેખરો માયાળુ છે, ખરેખરો માયાળુ છે. હેબ્રી 8:12, કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. આપણો પ્રભુ બહુ દયાળુ છે, એ જાણતો હતો. પ્રભુની પાસે કહ્યો, ખરા હૃદયથી પસ્તાવો કર્યો અને એને પ્રભુએ માફ કર્યો. માણસ માત્ર ભૂલ કરી બેસે છે ને. રોમી 3:23, બધા એ કોલમ તો જાણો છો, સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધરસ. પણ આ કલમ કદાચ તમારા ધ્યાન પર નહીં આવી હોય. બીજું કાળ ઉત્તરાંત 6:36 અને એમ કહે છે કે કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી, બધાએ પાપ કર્યું છે. બીજું કાળ ઉત્તરાંત 6:36 અને માનવ સ્વભાવ પ્રમાણે દાઉદે ઘણા પાપ કર્યા. 3 પાપનો નિર્દેશ અહીંયા આગળ કરવામાં આવેલો છે, પણ તેમ છતાં એના ખરા હૃદયથી કરેલો પસ્તાવો એને પ્રભુને સન્મુખ રાખે છે. મારો સેવક, મારો મનગમતો માણસ મેં પસંદ કરેલો, અંત સુધી પ્રભુ એના ઉપર પ્રેમ રાખે છે. અને તમે જુઓ, રહાબામ રાજા એટલે સુલેમાન રાજાએ પાપ કર્યું નહીં, મૂર્તિ પૂજા શરૂ કરી અને બીજી પત્નીઓનું પત્નીઓ કરી, અને પ્રભુએ દેવબાપે એને કહ્યું કે તે મોટું પાપ કર્યું છે, તું મારા માર્ગમાં ચાલ્યો નથી, માટે હું રાજ્ય ખૂંચવી લઈશ અને તારા ચાકરને આપી. ચાકર રહાબામ, યરોબામ. પણ કહે છે મારા સેવક દાઉદની ખાતર કહે છે, તારી હયાતી મેં એમ નહીં કરું કહે છે. પણ તારા પછી તારો જ્યારે દીકરો રાજગાદી પર આવશે તેના સમયમાં હું એમ કરીશ. અને તમે જુઓ એ જ પ્રમાણે મારા સેવક દાઉદની ખાતર કેટલો બધો પ્રેમ, કેમ એ પ્રેમ રાખતા હતા પ્રભુ બાપ એના ઉપર. કારણ કે દાઉદ સાચા અર્થમાં ઈશ્વર ભક્ત હતો. દાઉદ પ્રભુ પર ખૂબ પ્રેમ રાખતો હતો. દાઉદ હંમેશા ઈશ્વરની સંગાતે ચાલ્યો છે. હવે છેલ્લી પોઈન્ટ કહું છું. ઉત્પત્તિ 22:1-9 અંદર આપણે ઈસાકના અર્પણ વિશે વાંચીએ છીએ. અને મોરિયા પહાડ પર જાય છે અને પછીથી ઈસાકનું અર્પણ કરવા માટે વેદી તૈયાર કરે છે ને. જોકે પછી પ્રભુ ઈસાકનું બચાવે છે, પરંતુ ત્યાં આગળ વેદી બાંધે છે એ વાત લખવામાં આવેલી છે. હવે અહીંયા આગળ દાઉદે શાંતિઅર્પણ ચઢાવ્યા અને દહન્યાર્પણ ચઢાવ્યા, જે જગ્યા લીધી ત્યાં આગળ કેટલાક વિશારદો જેઓ બાઇબલના ઊંડા અભ્યાસીઓ છે એમ માને છે કે જે જગ્યાએ ઈસાકનું અર્પણ કરવા માટે ઇબ્રાહિમે વેદી બાંધેલી તે જગ્યાએ જ દાઉદે વેદી બાંધી, પ્રાર્થના કરી, શાંતિઅર્પણ, પ્રભુ શાંત પડે, પ્રભુને ગુસ્સો ઓકળી ગયો, ઓસરી ગયો, દહન્યાર્પણ, પાપની માફી મળી અને ત્યાં વેદી બાંધેલી. હવે વર્ષો પછીથી પ્રભુ ઈસુ જન્મ લે છે અને પ્રભુ ઈસુ આવે છે. પણ એ પહેલાં જે પેલી વેદી બાંધેલી દાઉદે ત્યાં આગળ સુલેમાન મંદિર ઊભું કરે છે પ્રભુને. એ લગભગ એ જ જગ્યાએ સુલેમાન મંદિર બાંધે છે અને એ મંદિરમાં પ્રભુ ઈસુ આવે છે. માર્કની સુવાર્તા 11:11 લખવામાં આવ્યું છે તેમ પ્રભુ ઈસુ એ મંદિરનું શુદ્ધિકરણ કરે છે. અને તે વખતે શું કહે છે, આ મારું ઘર એ તો વિદેશીઓને માટે પ્રાર્થનાનું ઘર, વેદી બાંધી પ્રાર્થનાનું ઘર. બાઇબલ એમ કહે છે કે હું અને તમે દેવનું મંદિર છે અને આપણામાં દેવનો આત્મા વસવો છે. જો આપણે દેવનું મંદિર છીએ તો આપણા હૃદયની અંદર પ્રાર્થનારૂપી વેદી હર હંમેશ સળગતી રહેવી જોઈએ. પ્રાર્થના એક બહુ જ મોટું પરાક્રમ છે કે જે આપણને પ્રભુના સાનિધ્યમાં દોરી જાય છે. પ્રાર્થનાની વેદી હંમેશા આપણે સળગતી રાખીએ. તો વાલા ભાઈ બહેનો, એકબીજા ઉપર પ્રેમભાવ દર્શાવીએ, દયા રાખીએ, દેવના હાથમાં પડવાનું, દેવને પસંદ કરીએ, આપણું જીવન સ્વાર્પણ કરીએ, દેવને પશ્ચાતાપ કરીએ, આપણા પાપોને માટે હર હંમેશ ઉપકાર સ્તુતિ કરીએ પ્રભુની અને પ્રભુની પાસે આવીએ. એવું લખવામાં આવ્યું છે 1 કોરિન્થી 3:16 કે તમે દેવનું મંદિર છો. Mark 11:17 મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે. 1 કોરિન્થી 6:20 તમારા શરીર વડે દેવને મહિમા આપવાના આ ખાસ અગત્યનું છે. Yesaya 43:21 મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે તેઓ મારી સ્તુતિ ગાશે. આપણે દેવને મહિમા આપવાનો છે, દેવની સ્તુતિ ગાવાની છે અને તેના માટે આપણે પ્રાર્થનાની વેદી હરમેશ સળગતી રાખીએ. પ્રભુ એવી કૃપા આપણા ઉપર કરે. આમેન. હવે આપણે ઊભા થઈશું અને પ્રભુ